તમે જો જુઓ તો ઈશ્વરે આ જ્યારે નક્કી કર્યું તે પહેલા એક છે કે ઇસ્રાયલ માટે આ ખાસ ઉદ્ધારની એ રાહ જોતો હતો. અને તમે સાતમા અધ્યાયમાં તમે જાઓ તો ત્યાં કરી કે છે કે જે રાજા હતો એ રાજા આહાબ રાજા એ કે છે આ યહૂદાનો સૌથી દુષ્ટમાં દુષ્ટ રાજા હતો. એ પોતે ઇસ્રાયલનું એક થડ હતું, ઇસ્રાયલનું એક શેષ હતું, પણ એના કામ ઘણા ભૂંડા હતા. કે છે પોતાના દીકરાને અગ્નિમાં હોમી દેતો હતો. અને કે છે એ જે સુલેમાન રાજાનું મંદિર હતું તેમાં જે પવિત્ર જે સોના અને રૂપાના પાત્રો કે જે ફક્ત પ્રભુની સેવાને માટે વાપરવા જોઈએ એ લાવી અને કે છે એના દુશ્મન રાજાઓને એ ભેટ આપતો હતો કે જેથી કરીને તે તેમની સાથે સંધિ કરી શકે. અને તમે યશાયા પ્રબોધક જાઓ, યર્મિયા પ્રબોધકમાં જાઓ, હેઝકિયેલ પ્રબોધકના પુસ્તકમાં તમે જાઓ અને જુઓ તો તે સમયે કેટલો બધો અંધકાર વ્યાપી રહ્યો હતો. અને જો તમારે જોવું હોય આ અંધકારને તો હું હેરિસ હોય તો હેઝકિયેલનું પુસ્તક તેનો 8મો અધ્યાય અને 7-15 કલમ વાંચે. કેવો અંધકાર ત્યાં ચાલતો હતો.
પછી મનુષ્ય પુત્ર હવે ભીંતમાં ખોદ અને મેં ભીંતમાં ખોલ્યું તો એક બારણું દેખાયું. પછી તેણે મને કહ્યું કે અંદર જા ને જે ધિક્કાર પાત્ર કૃત્યો તેઓ અહીં કરે છે તે જો. એટલે મેં અંદર જઈને જોયું તો દરેક જાતના પેટે ચાલનારા પ્રાણીઓ તથા કંટાળો આવે એવા પશુઓ તથા ઇસ્રાયલના લોકોની સર્વ મૂર્તિઓ ભીંત પર ચોગંદમ ચિતરેલા હતા. તેઓની આગળ ઇસ્રાયલના લોકોના વડીલો વાળા 70 માણસો ઉભેલા હતા.
મંદિર કે જેને બાંધ્યું અને જયારે એને ઉદઘાટન કર્યું ત્યારે કે છે પ્રભુનો મહિમા એ દેવળ ની અંદર એ મંદિર ની અંદર ઉભરાય આવ્યો. તેની સ્થિતિ આપણે વાંચ્યું કે ઇસ્રાયલના યાજકો અને એ મંદિરના પાળકો કેવી રીતે એ મંદિરનો ઉપયોગ કરતા હતા એ આપણે જોયું. અને તમે આગળ જાઓ અને તમે માલાકીનું પુસ્તક વાંચો અને માલાકીના સમયની અંદર કહે છે કે તેઓ આ જે પ્રભુને અર્પણ લાવતા હતા એ તો કહે છે ખોટ ખાપડવાળા હતા. અને યહોવા જ્યારે એમને પૂછે છે ત્યારે કહે છે કે એમાં શું, અને યહોવા તમને કહે છે કે તમે તમારા રાજાને કે તમારા અધિકારને એવા આપો તો શું તે માન્ય કરશે. પણ ઇસ્રાયલ લોકો એટલા બધા એ કહે છે પ્રભુની અગેન્સ્ટ થઈ ગયા હતા કે તેમને કંઈ સાચું દેખાતું ન હતું. પ્રભુ શ્રી ખ્રિસ્ત જ્યારે આ દુનિયા પર આવ્યા અને જ્યારે એ કહે છે હેરોદિયાના મંદિરની અંદર જાય છે અને હેરોદિયાના મંદિરની અંદર એ જુએ છે ત્યારે કહે છે ત્યાં ગાડી તા ઘેટા અને બકરા વેચનારા મની ચેન્જર ત્યાં ગાડી હતા. અને પ્રભુ શ્રી ખ્રિસ્ત તમને શું કહે છે આ મારા બાપનું ઘર જે પ્રાર્થનાનું ઘર કહેવાતું હતું એને તમે લૂંટારાનું કોતર કરી નાખ્યું છે. આ ભયંકર અંધકારની અંદર લોકો જીવતા હતા ત્યારે યહોવા બાપે કહ્યું કે અંધકારમાં ચાલનાર લોકોએ અજવાળું પ્રકાશ્યું છે, અને આ અજવાળું પ્રકાશવા માટે જ્યારે પ્રભુએ નિર્ણય કર્યો ત્યારે તમે વાંચો કાંગડી છઠ્ઠી કલમ કહે છે, કેમ કે આપણે સારું છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે, તેની ખાંચ પર રાજ્યાધિકાર રહેશે, અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. ત્યાં ગાડી એમણે એમ નથી કહ્યું કે હું 1000 વર્ષ પછી હું દીકરાને મોકલી આપીશ, છોકરાનો જન્મ થશે. કહે છે કે આજે તમારે સારું છોકરો અવતર્યો છે, તમને પુત્ર આપવામાં આવ્યો છે. ઘણા બધા થિયોલોજી એમ માને છે કે આંગણી જે યશા પ્રબોધક છે એ બે ભવિષ્યવાણી કહે છે કે જે તે સમયે ત્યાં ગાડી એમના માટે છોકરો જન્મ્યો, એમને પુત્ર આપવામાં આવ્યો, અને કહે છે એ ઈસરાયલ પર રાજ કરતો હતો. એવું નથી, ત્યાં યહોવા બાપ એ જોતો હતો કે હું યોગ્ય કપલ કે છે પ્રભુમાં જીવનાર હોય તે મને મળી આવે, અને પ્રભુ એ શોધમાં ત્યાં ગાડી હતા. અને ત્યાં ગાડી તમે જુઓ તો ત્યાં ગાડી આપણને મેરીનું દર્શન ત્યાં ગાડી થાય છે. લુકને લખેલી સુવાર્તા અને પહેલો અધ્યાય અને ત્યાં ગાડી આપણે આ વાત વાંચીએ છીએ. અને ત્યાં ગાડી તમે મેરીના માટે તમે જુઓ તો કહે છે કૃપા પામેલી દેવની દાસી, કહે છે સંસ્કારી, નિયમસર દેવળમાં જનારી, પ્રભુના વચનોનું મનન કરનારી એવી આ એ પ્રભુની દાસી મરિયમ ત્યાં હતી. અને ત્યાં ગાડી શું કહે છે, જ્યારે દૂત એની પાસે આવે છે બેથલેહેમ ની અંદર, જ્યારે પોતાના ઘર ની અંદર બેઠેલી હોય છે ત્યારે પ્રભુનો દૂત ગાબ્રિયલ તાઈને કહે છે કે હે કૃપા પામેલી સુખી રહે, પ્રભુ તારી સાથે છે. હું કહું છું કે જો તમે ઊંઘતા હોય અને જો આવો અવાજ તમારા ઘરની અંદર તમારા બિછાણા પર આવે તો તમે પણ ગભરાઈ જાઓ. કે છે મેરી એ ત્યાં ગાડી મરિયમ એ ગભરાઈ જાય છે, અને કે છે એ વાત સાંભળીને ઘણી ગભરાઈ અને વિચાર કરવા લાગી, આ તો કઈ જાતની સલામ હશે. દૂતે તેને કહ્યું કે મરિયમ બેમા, કેમ કે તું દેવથી કૃપા પામી છે, જો તને ગર્ભ રહેશે તેને દીકરો થશે અને તેનું નામ ઈસુ પાડશે, તે મોટો થશે, અમને પરાત્પરના દીકરો કહેવાશે, અને દેવ પ્રભુ તેના પિતા દાઉદનું રાજાસન તેને આપશે, તે યાકુબના ઘર પર સર્વકાળ રાજ કરશે અને તેના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે કહ્યું કે કેમ કરીને બની શકે, કેમ કે કોઈ પુરુષને મેં જાણ્યો નથી. દૂતે તેને ઉત્તર આપ્યો કે પવિત્ર આત્મા તારા પર આવશે અને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે, અને જે તારાથી જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે. અને મરિયમ કહે છે હું તારી દાસી છું, તાયા કહ્યા પ્રમાણે મને થાવ. અને મેરી જ્યારે આ રાત્રે સાંભળ્યું અને પ્રભુનું આ ભય વચન તેની પાસે આવ્યું અને સવારે એ ઉઠી અને એ કહે છે કે મારે મારા જે પતિ છે એને આ વાત કહેવી જોઈએ. અને ત્યાં ગાડી કહે છે કે એ યુસુફની પાસે મળવાને માટે જાય છે, અને યુસુફ માટે બાઇબલ એમ કહે છે કે નીતિવાન, દેવનો ભય રાખનાર, યહુદા ખૂણનો અને દાઉદના દીકરો હતો. અને આ યુસુફ એ પોતાના બાપના ઘરની ઉપર એ નાની બેડી, એક નાની મેડી બનાવતો હતો, અને એમ વિચાર કરતો હતો કે ખાલે આવતીકાલે આવતા મહિને હું મારી વેવિશાળ મરિયમની સાથે લગ્ન કરીશ, એ મસાલો લઈને આવશે, એ બાર ઉભી હશે અને હું કહેશે એને મારી સાથે લઈ જઈશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ત્યાં આપણને રૂપાંતર દેખાય છે. હું જઈશ તો હું મારી કન્યાને લેવાને માટે પાછો આવીશ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત નું ત્યાં આ યુસુફની અંદર આપણે સમાંતર જોઈએ છે. અને યુસુફ વધારે વધારે મહેનત કરે છે, કેટલું જલ્દી આ મારું મકાન ઉપર થઈ જાય કે હું મારી સ્ત્રીને લઈ આવું. અને કહે છે હું મારી સ્ત્રીને લઈ આવીશ. અને ત્યાં ગાડી 7 દિવસ સુધી ત્યાં ગાડી કહે છે આ લગ્નનું ત્યાં ગાડી જમણ થશે, મિજબાની થશે. અને હું લોકોને કહીશ કે મારી પત્ની એ ડાગ અને કળકલી વગરની છે. અને આ યુસુફને ખેવાને માટે જ્યારે જાય છે અને આ મરિયમ યુસુફને કહે છે કે યુસુફ લિસન ટુ મી, કહે છે કે હું ગર્ભવતી છું પણ તું ગભરાઈશ નહીં, કારણ કે એ તો પવિત્ર આત્માથી છે. અને આ યુસુફની પગ નીચેથી કહે છે રેતી ખસી ગઈ. આ મરિયમ કે જે ભોળી અને ભાળી લાગે છે એને આ શું કર્યું. પણ યુસુફ મરિયમને બહુ ચાહતો હતો, એના પર બહુ પ્રેમ રાખતો હતો. કહે છે હું મારી પત્નીનું જરા પણ નુકસાન થાય એવું નહીં થવા દઉં, હું ઘણી રીતે અપમાન નહીં કરું. હું કહે છે લોકો એને પથરે મારે, કારણ કે વ્યભિચારીને પથરે મારવું એ ઇસ્રાયલના ખૂનની અંદર એક કાનૂન હતો. મારી વ્યભિચારી પત્ની મરિયમને હું એવું નહીં થવા દઉં. અને એ વિચાર કરતો કરતો એ કહે છે ઊંઘી જાય છે. અને ત્યાં ગાડી દેવનો દૂત એની આગળ આવે છે અને ત્યાં કહે છે અને ત્યાં ગાડી આ પ્રમાણે કહે છે ઓ યુસુફ દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીમા, કેમ કે તેને જે ઘર બનેલો છે તે પવિત્ર આત્માથી છે અને તેનો દીકરો થશે અને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકને તેના પાપથી તારશે તે એ જ છે. પ્રભુએ અસાયા પ્રવચનની મારફતે જે કહ્યું હતું કે કુંવારી ગર્ભવતી થશે અને તેને પુત્ર જન્મશે અને તેનું નામ તું ઈસુ પાડશે. અને એનો અર્થ એ છે કે એ તેના લોકને પાપથી તારશે. અને તમે જુઓ તો આ દાઉદની વંશાવળીમાં રાહબ વેશ્યા જે પાપીણી હતી, તમે જઈને બાઇબલમાં આ રેફરન્સ જોજો, તેમાર કે જે પાપણી સ્ત્રી હતી રૂથ, અને ત્યાં બેથશેબાનું પાપ હતું અને ત્યાં આગળ દાઉદનું પાપ હતું અને ત્યાં સુલેમાનનું પાપ હતું અને ત્યાં મનાશાનું પાપ હતું અને ત્યાં તમારું અને મારું પાપ હતું. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામની અંદર એ ભૂસી નાખવામાં આવ્યું છે. ધન્ય હોજો આપણા દેવ યહોવા બાપને કે તેણે પોતાનો એકના એક જનિત દીકરો આપણે સારું આ જગતમાં મોકલ્યો કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. અને આપણે જે વાત બાઇબલમાં વાંચી પ્રભુના જન્મ વિશે, અને ત્યાં આગળ હું વિચાર કરતો હતો કે શા માટે યહોવા બાપે તેનો એકાએક જનિત દીકરો જે એની બાહોની અંદર સ્વર્ગનું સુખ માણતો હતો એને જન્મવા માટે એક ગભાણમાં મોકલી આપ્યો? શા માટે એ ભરવાડોની પાસે મોકલ્યો? એનો સંદેશો સૌથી પ્રથમ જો કોઈને મળ્યો હોય તો તે ભરવાડો નથી. હું વિચાર કરતો હતો એનું એક કારણ હતું કે ઈસુ પોતે એ દાઉદનું સંતાન હતું અને દાઉદ એ ભરવાડ હતો અને એ ભરવાડને કુળમાં હતો, માટે એ પોતાના લોકોને મળવાને માટે સૌથી પહેલો એ દૂતને સંદેશો મોકલે છે. પ્રભુ પોતે કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે હું ભલો ભરવાડ છું. પણ એથી ઘણા બીજા બધા કારણ છે. તમે જો સમયનો, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમયના અંદર તમે વિચાર કરો તો જે ભરવાળો રહેતા હતા એ ભરવાળો કહે છે મૂર્ખ કહેવાતા હતા. એમની પાસે કોઈ જ્ઞાન નહોતું, એમની પાસે કશું જેવું હતું નહીં કે છે પ્રભુ પોતાના મહિમાને માટે વાપરી શકે. અને કહે છે કે જો તે સમયના ભરવાળોમાં જો કોર્ટની અંદર જો એ સાક્ષી આપે કે હા એણે ખૂન કર્યું છે તો કોર્ટ કહે છે એ માન્ય રાખતા નહોતા, એટલી બધી ખરાબ એમની અવસ્થા હતી. કહે છે કે જે યરુશલેમનું મંદિર હતું અને જેમાં જે ભ્રષ્ટાચાર છાલતો હતો એની અંદર આ ભરવાળો પણ સમાયેલા હતા. જ્યારે કહે છે કોઈ યજ્ઞને માટે ઘેટું લઈને આવે અને ત્યાં આગળ કહે છે મંદિરને લાવવામાં આવે, તપાસવામાં આવે અને ઘરમાંથી લાવે તો કહે કે ભાઈ આ ઘેટું બરાબર નથી, તમે કહે છે ત્યાં બેથલેહેમ મિશનની અંદર જે ભરવાળો રહે છે એની પાસે જઈને તમે એક્સચેન્જ કરી લાવો. અને ત્યાં આગળ આ તેમના પૈસા એમાંથી કે વળતર તરીકે તેમને મળતા હતા. આ જાતની આ ભરવાળોની છાપ ત્યાં હતી. અને આટલી ખરાબ દિશામાં શા માટે પ્રભુએ આ એની વધામણી તેમની પર મોકલાવી? જો તમે જુઓ તો પહેલો કોરિન્થિયન 9મો અધ્યાય અને 26 અને 28મી કલમ આપણે વાંચીએ. પહેલો કોરિન્થી તેનો પહેલો અધ્યાય અને 26મી કલમ અને 28મી કલમ સુધી આપણે જોઈએ તો આ પ્રમાણે કહે છે, મારા ભાઈઓ તમે તમારા તેડાને લક્ષ્યમાં રાખો કે જગતમાં ગણાતા ઘણા જ્ઞાનીઓને, ઘણા પરાક્રમીઓને, ઘણા કુલીનીઓને તેડવામાં આવ્યા, ઘણા ક્લીનોને તેડવામાં આવ્યા નથી, પણ દેવે જ્ઞાનીઓને શરમાવા સારું જગતના મૂર્ખોને પસંદ કર્યા છે અને શક્તિમાનોને શરમાવા સારું જગતના નિર્બળોને પસંદ કર્યા છે. અને જેઓ મોટા મનાય છે તેઓને નહીં, પણ જેવા કરવા સારું દેવે જગતના અકુલીઓને, ધિક્કાર પામેલાઓને તથા જેઓમાં કંઈ વિશ્વાસ નથી તેઓને પસંદ કર્યા છે. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે જ્યારે આપણે કોઈ વિશ્વાસ નથી ત્યારે એમણે પસંદ કરીને આપણે તેના દીકરા અને દીકરીઓ તરીકેનો એને હક આપણને આપેલો છે. પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ આપણને તેના તારના ભાગીદાર બનાવ્યા છે, તેના માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ. ત્યાં આગળ બીજી એક વસ્તુ આપણે જોવામાં મળે છે તો કહે છે કે ભરવાળોને આ દૂધ જ્યારે આવે છે અને આ મોટા આનંદની સ્વાદ આપે છે ત્યારે કહે છે કે બીવોમાં. અને એ જ વાત ગાબ્રિયલ દૂતે મરિયમને કહી બીમાં, અને એ જ વાત યુસુફને કહી કે બીમાં. અને આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે તમને કહે છે કે ઓ નાની ટોળી તમે ગભરાશો નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મેં જગતને, જગતમાં તમને સંકટ છે પણ ગભરાવો નહીં, કારણ કે મેં જગતને જીત્યું છે. યશાયા પ્રબોધકનું 43મો અધ્યાય તમે જુઓ ત્યાં યહોવા બાપ કહે છે કે ઓ ઇસ્રાયલ, ઓ યાકૂબ, તું ગભરાઈશ નહીં. પ્રભુ આપણને ગભરાવાનો આત્મા આપ્યો નથી, પ્રભુએ આપણને કહે છે કે તેની સાથે આ આનંદ કરવાનો ત્યાં આગળ પ્રસંગ આપેલો છે. અને ત્યાં આગળ બીજી વાત મારે જોવામાં આવી તો કહે છે કે દૂત તેમની પાસે જાય છે, પછી દૂત સાથે ત્યાં આગળ દૂત તેની પાસે આવીને કહે છે કે પ્રભુના દેવનો ગૌરવનો પ્રકાશ તેની આસપાસ દેખાયો. પ્રભુના ગૌરવનો પ્રકાશ ત્યાં આગળ આપણે જોઈએ છીએ, જે પ્રકાશ, જે અજવાળું 700 વર્ષ પહેલા યહોવા બાપે યશાયા પ્રબોધકની મારફતે આપવાનું વચન આપ્યું. આપ્યું હતું એ અજવાળું એ કફાણ ની અંદર પ્રગટ થયું અને એ અજવાળું એ ભરવાડો જોયું અને એ અજવાળું કે છે તમારા અને મારા માટે આ જગતમાં આવ્યું અને યોહાન તેના લખવામાં કહે છે કે આદિ એ શબ્દ હતો અને શબ્દ દેવની સંગાતે હતો અને શબ્દ સદે થઈને આપણી મધ્ય વસો કહે છે ખરું અજવાળું તે હતું એ આ જગતમાં આવીને દરેક માણસને પ્રકાશ આપે એ પ્રભુના પુત્ર પ્રભુ યેશુ ખ્રિસ્તે એ ગભાણમાં આવીને એ તમને અને મને પ્રકાશ આપ્યો કે આપણે ત્યાં એ પ્રકાશ પામીએ ત્યાં ગાડી આગળ યોહાન ના પત્ર ની અંદર ત્યાં ગાડી આ પ્રમાણે કહેવામાં આવે છે જો યોહાન પહેલો અને તેની 5-7 કલમ આપણે જોઈએ તો કહે છે કે હવે જે સંદેશો અમે તેના મોમથી સાંભળ્યો છે અને તે તમને જણાવીએ છીએ એ છે કે દેવ પ્રકાશ છે અને તેનામાં કંઈ પણ અંધકાર નથી જો આપણે કહીએ કે તેની સાથે આપણે સંગત છે અને અંધકારમાં ચાલીએ છીએ તો આપણે જૂઠું બોલીએ છીએ અને સત્યથી વર્તતા નથી પણ જેમ તે પ્રકાશ છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજાની સાથે સંગત છે અને તેના પુત્ર પ્રભુ યેશુ ખ્રિસ્તનું રક્ત આપણને સગળા પાપથી શુદ્ધ કરે છે એ પ્રકાશ જ્યારે તમારામાં અને મારામાં આવે છે ત્યારે પ્રભુ યેશુ ખ્રિસ્તનું રક્ત કહે છે તમને અને મને એ કહે છે આપણા પાપથી શુદ્ધ કરવાને માટે શક્તિશાળી છે મારા ભાઈઓ ઘણી બધી નાતાલો આપણા જીવનમાં જતી રહી ઘણી બધી નાતાલો કદાચ આપણે આશા રાખતાઈશું કે ફરીથી આપણે જોઈશું પણ આજે હું તમને એ કહું છું કે સીઝન ફોર એ રીઝન ઇઝ જીસસ ક્રાઇસ્ટ પ્રભુ યેશુ ખ્રિસ્ત એ આ નાતાલ નો આનંદ છે બીજી નાતાલ આપણા જીવનમાં આવે કે ના આવે પણ આ નાતાલે આપણે એક નક્કી કરીએ કે એ ગભાણમાં સુતેલા પ્રભુ યેશુ ખ્રિસ્તને એ ગભાણમાં રહેવા ના દઈએ પણ કહે છે એને લઈને આપણે આપણા હૃદયમાં તેને સ્થાન આપીએ પ્રભુ યેશુ ખ્રિસ્ત અત્યારે ગભાણમાં નથી એ આપણા પાપોને લાડે મરી ગયો એ ત્રીજા દિવસે સજીવન થયો અને આજે એ તમારા અને મારા હૃદયની આગળ આવીને ટકટકાવે છે જો તમે ખોલો તે અંદર આવી અને તમારી સાથે વાસો કરવા માટે માગે છે જે સંગત આદમ અને હવા ની સાથે યહોવા બાપ માનતો હતો અને આદમે અને હવાએ પાપ કર્યું અને એ સંગત એને ગુમાવી એ સંગત પાછી કરવાને માટે એને એકના એક પુત્ર તમારે સારું અને મારે સારું આ મોકલી આપ્યો કે આપણે તેને આપણા હૃદયની અંદર સ્થાન આપી અને તેનો મહિમા અને આનંદ આપણે તેને પાછો આપીએ પાઉલ બહુ સરસ રીતે કહે છે તમે પ્રભુ યેશુ ખ્રિસ્તને પહેરી લો જ્યારે મેં આ સૂટ પહેર્યું છે ત્યારે હું જ્યાં જઉં છું ત્યાં મારી સાથે મારું સૂટ આવે છે જો તમે પ્રભુ યેશુ ખ્રિસ્તને પહેરી લો છો તો પ્રભુ યેશુ ખ્રિસ્ત જ્યાં તમે જાઓ છો કામ પર જાઓ છો બહાર જાઓ છો ત્યાં ગાડી પ્રભુ યેશુ ખ્રિસ્ત તમારી સાથે આવે છે અને જ્યારે પ્રભુ યેશુ ખ્રિસ્ત તમારી સાથે આવે છે ત્યારે કહે છે તમે બીજાને પ્રભુની આગળ ત્યાં ગાડી પસંદ કરો છો ત્યાં ગાડી એનો ત્યાં ગાડી પ્રચાર કરો છો પ્રભુ યેશુ ખ્રિસ્ત એ કહે છે કે જો તમારી અંદર મારું અજવાળું હોય જો તમારી પાસે મારું અજવાળું આવ્યું હોય તો કહે છે એ અજવાળાને એવી રીતે પ્રકાશવા દો કે જેથી કરીને તમારા સારા કામ જોઈને તેઓ આકાશમાંના બાપની સ્તુતિ કરે શું એ પ્રકાશ તમને મળ્યો છે શું એ પ્રભુ યેશુ ખ્રિસ્તને તમે અને મેં પહેરી લીધો છે પાઉલ એફેસીયનો પત્ર અને 15માં જે માર્ગ આ પ્રમાણે કહે છે કે નિર્બુદ્ધની જેમ ન વર્તો પણ ડાહ્યા માણસની પેઠે વર્તો કારણ કે સમય ભૂંડો છે, છેલ્લા દિવસો આવી ગયા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન ક્યારે બી થાય, આવતી નાતાલ કદાચ એને આ ધરતી અંદર આપણે હોઈએ કે ન હોઈએ તે પહેલા આપણને આકાશમાં પ્રભુ એની પાસે લઈ લે, ત્યાં ગાડી તેના મહિમામાં આપણે જોડાઈએ. પણ તે પહેલા આપણી જે ફરજ છે એ તો કે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે પ્રકાશ છે તે બીજાની આગળ ફેલાવીએ. પ્રભુ તમને આશીર્વાદ આપે, પ્રભુ તમને જ્ઞાન આપે, તમને સદબુદ્ધિ આપે, તમને પ્રભુ એ પ્રેરણા આપે કે આ જે અજવાળું તમારા અને મારા જીવનમાં આવ્યું છે એ અજવાળું જે અંધકારમાં બેઠેલા લોકો છે ત્યાં સુધી આપણે લઈ જઈએ. અને પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો અને આ નાતાલ ની આનંદી નાતાલ તમારા માટે આનંદિત થાય તેના માટે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું.